ದೇವ್ಯಾ ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರ ಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ ಆಕ ಬಸ್ಸೋ ಸಿತ್ತೇರ್ ಭವಾಣಿಯ ಭಾದ್ರವ ಬಚ್ಚೋತ್ ಬೋಂಬಾರ್ 1947. ಓಂ ಸತ್. ಜ್ಞಾನ ತೇಜ್ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. બે લીટીનો પત્ર કોઈના ઉપર લખાયો હશે તે સંદર્ભ ઉપલબ્ધ નથી. બે વાક્યો જ મૂક્યા છે. એકમાં જ્ઞાનની ઓળખ વ્યાખ્યા આપી છે, આગળ એક પદ જ્ઞાન વિશેનું આપણે વિચારી ગયા. જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. અહીંયા કૃપાળુદેવે એક જ્ઞાનનું વ્યવહારિક ઓળખાણ આપી છે. જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. જ્ઞાનથી અભિપ્રાય બદલાય નહીં એમ કે છે. જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય, જ્ઞાનનું લક્ષણ આપ્યું છે. જ્ઞાન છે આત્માનો ગુણ છે. મનથી કરેલો નિશ્ચય, બુદ્ધિથી કરેલો નિશ્ચય, અનુમાનથી કરેલો નિશ્ચય, તર્કથી કરેલો નિશ્ચય બદલી જાય, ફરક આવે. કોઈ વધારે વાત મૂકે તર્કથી તો અભિપ્રાય બદલાઈ જાય. એટલે કૃપાળુદેવે સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈને લખ્યું કે મનથી કરેલો નિશ્ચય આખરે માનશો નહીં. આપણે આપણા અભિપ્રાય શેના આધારે બંધાય છે? જ્ઞાનથી બંધાય છે કે બુદ્ધિથી બંધાય છે, મનથી બંધાય છે? અને જ્યારે જ્યારે આવા અભિપ્રાય તર્કથી, કોઈ વાર વિવાદથી, તો આ પ્રકારના એમાં જ્યાં જ્યાં અનુમાન છે, જ્યાં જ્યાં બુદ્ધિબળથી આવી રીતનો કોઈ નિર્ણય થયેલો હોય છે, એમાં જીવે બાંધેલો અભિપ્રાય બદલાયા કરે છે. પણ જ્ઞાનથી જો નિશ્ચય થયો હોય, અને જ્ઞાન એ આત્માનો ગુણ છે, એ આત્મા પ્રત્યક્ષ છે, ઇન્દ્રિયાતીત છે, મનથી પણ પર, મનથી પણ પર, એવો નિર્ણય કૃપાળુદેવ એને સરખામણી આપે છે કે થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. પ્રકાશ એક જ. એક જગ્યાએ લખ્યું છે કે અંધારાના ગમે તેટલા ભાગ કરવામાં આવે તો પણ એનો કોઈ ભાગ પ્રકાશરૂપ ન હોય, અંધકારી અંધકાર જ છે. એમ પ્રકાશ ખૂબ મધ્યાહ્નનો પ્રકાશ છે કે અરુણોદયનો પ્રકાશ છે, પણ પ્રકાશની જાત એક જ, ઉદ્યોત. એમ આ જ્ઞાન છે એ પ્રકાશ છે, આત્માના જ્ઞાન ગુણનો પ્રકાશ છે. એ પ્રકાશ થોડો વધતો હોઈ શકે છે, પ્રકાશ થોડો વધતો હોય છે. જૈન દર્શનમાં એક શબ્દ પ્રયોગ આવે છે જ્યાં બીજે બહુ આ ઓછો પકડાય છે, ક્ષયોપશમ. આ ક્ષયોપશમની અંદર અવસ્થા એવી હોય છે કે કોઈ અવસ્થામાં ઉત્કૃષ્ટ પણ હોય અને એને સ્થિતિ એની પાછી અવરાઈ જાય. જે ઉઘાડ હોય, જે જ્ઞાન ગુણ ખીલેલો હોય, એ જ્ઞાન ગુણ પાછો એને આવરણ પણ આવે. ક્ષયોપશમ આવું અનંતવાર બનતો હોય છે. તો ક્ષયોપક્ષમ થી જે જ્ઞાન હોય, ઇન્દ્રિયાતીત જે જ્ઞાન હોય, આત્માના ગુણના વિકાસના કારણે જે એક પદાર્થની પ્રતીતિ આવી હોય, તો પ્રતીતિ જ્ઞાનથી થવી જોઈએ, અનુમાનથી નહીં, તર્કથી નહીં, વાદ વિવાદથી નહીં, મનથી નહીં. મનથી તો નહીં જ, કેમકે મનનો વ્યાપાર જ સંકલ્પ વિકલ્પનો છે. ઇથી આગળ નિશ્ચયાત્મક બુદ્ધિ છે એ મનના આધાર ઉપર નિશ્ચય થાય છે. પ્રતીતિ નથી આવતી હજી ત્યાં, એ સ્તર ઉપર હજી અનુભૂતિનો અંશ નથી આવતો. બહુ સૂક્ષ્મ ભેદ પણ એટલા બધા સ્પષ્ટ આપ્યા છે કે કોઈ વાર કોઈ જ્ઞાની એવા જબરજસ્ત ક્ષયોપશમની અવસ્થામાં હોય તો એમનું પણ જે કંઈ વાત છે એ એટલી જ ઉત્કૃષ્ટ છે જેમ સમ્યક દ્રષ્ટિને પ્રતીતિ જેટલી આત્માની છે એટલી જ કેવળ જ્ઞાનીની. પછી સમ્યક દ્રષ્ટિને આવરણ નથી આવતા, આવે છે, આવરણ આવે, તરતમ્યતા ઉભી થાય, પણ એનો એકવાર નજરાયેલો આત્મા દ્રષ્ટિમાંથી ખસતો નથી. એમ એકવાર અસ્તિત્વની પ્રતીતિ આવ્યા પછી તે જતી નથી. આ જ્ઞાન થયું, પ્રતીતિ જન્ય. એ પ્રતીતિ ઇન્દ્રિય જન્ય નહીં, આત્મ પ્રત્યક્ષ, ઇન્દ્રિય પ્રત્યક્ષ નહીં, અતિન્દ્રિય અનુભવ, એવી પ્રતીતિની અંદર કોઈ આવા દ્રષ્ટા પુરુષ, એટલે જ આવા જે જ્ઞાનીઓના ગ્રંથો છે એ જબરજસ્ત સિદ્ધાંતને આપનારા છે. કોઈ દ્રષ્ટિએ ઉણા હોઈ શકે છે, અપેક્ષા એ સમજવાનું. એટલા જ માટે જૈન દર્શને સ્યાદવાદ મૂક્યો છે કે છદ્મસ્તનું જ્ઞાન એ અજ્ઞાન છે, પણ સાવ અજ્ઞાન છે એમ નથી કીધું, એકાંતે નથી કીધું. સિદ્ધાંતની દ્રષ્ટિએ કહેવાય કે કેવડી સિવાયના બધા અજ્ઞાની, પણ અપેક્ષા તો સમજવી જોઈએ. જેને સમ્યક દર્શન થયું છે એને કારણે એનું તો જેટલું જ્ઞાન છે એ બધું જ્ઞાન સંભળું થઈ ગયું. પછી જ્ઞાન ઓછું હોય ભલે, પણ જ્ઞાન સંભળું થઈ ગયું, પ્રકાશ થયો, એમાં હવે અંધકાર નથી. જે છે પ્રકાશ થોડો છે, ધૂંધળો છે, ઝાંખો છે, પાંખો છે, પણ પ્રકાશ છે. એમ જ્ઞાન, તેજ કે અભિપ્રાય એક જ હોય, આવા જ્ઞાનના આધારે થયેલી એમનો અભિપ્રાય એ એક જ હોય. એની તરતમ્યતા જુદી હોઈ શકે છે, પણ અભિપ્રાયમાં, વસ્તુ પ્રત્યેના અભિપ્રાયમાં જ્ઞાન ઓછું હોય એટલે હું દેહ કદાચ છું ને કદાચ નથી, આત્મા છું, કદાચ હોઉં કદાચ ન હોઉં, એવું ન હોય. મિશ્ર જેને કહીએ મોહનીય, એ ન હોય ત્યાં, ચોક્કસતા હોય. જ્ઞાન, તેજ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ, પ્રકાશની જાત એક જ. પ્રકાશ થોડો છે, ઓછું દેખાય છે, ઘણો છે કંઈ વાંધો નહીં, જાત પ્રકાશની છે. એમ જ્ઞાનને બધા જ બાકીના જ્ઞાનથી, જ્ઞાનના રૂપની અંદર આ જીવને ઘણી ભ્રાંતિ છે. એટલે અજ્ઞાનના જુદા જુદા રૂપ છે એને જ્ઞાન માને છે. અજ્ઞાનના જુદા જુદા સ્વરૂપને આ જીવ જ્ઞાન માને છે. ભાષાનું અંદર એ ખૂબ ભણેલો ગણેલો હોય, જીવ માને કે હું જ્ઞાન છું. કોઈ કવિ ચાતુરી છે, કોઈ ગ્રંથ લેખન છે, કોઈ વાત ડાયો છે, કોઈ દલીલ વાળો છે, કોઈ તર્ક વાળો છે, કોઈ આ છે તે છે, આ બધા જ્ઞાનના. એટલે કૃપાળુદેવે કીધું કે અંધારાના ગમે તેટલા ભાગ કરો, એના ગમે તેટલા પ્રકાર કરો, એમાંનો કોઈ પ્રકાર અજવાળા રૂપ ન હોય, એ બધા તિમિરના જ પ્રકાર છે. એમ આ જીવને અજ્ઞાનના પ્રકાર એટલા બધા છે કે એમાં જીવ જ્ઞાનની ભ્રાંતિ માની લે છે. અને જ્યાં એ જ્ઞાનની ભ્રાંતિ આવે ત્યાં અભિપ્રાય ભેદ થાય. એટલે કૃપાળુદેવ કહે છે કે જ્ઞાની તે જ કે જેનું વચન પૂર્વાપર અવિરોધ હોય. જ્ઞાની કોઈ વાત સાપેક્ષતાથી એની ન હોય, એના અનુભવની અંદર આવી હોય, એના આધાર ઉપર હોય, એટલે એના અભિપ્રાયમાં બદલ થાય નહીં. કૃપાળુદેવ કહે છે કોટી જ્ઞાનીઓનો અભિપ્રાય એક જ હોય અને એક અજ્ઞાનીને કોટી અભિપ્રાય હોય. કેમ કે એનો અભિપ્રાય આજે કઈ, કાલે કઈ, પરમ દિવસે કઈ, સવારે કઈ, સાંજે કઈ, એક ભાઈ મળે તો કઈ, બીજો મળે તો કઈ, ત્રીજો મળે તો કઈ, સંજોગો બદલાય તો કઈ, સંયોગો બદલાય તો અભિપ્રાય બદલાઈ જાય. હા હું કેતો હતો પણ આમ કઈ વાત ફેરવી નાખે, ફૂદડી મારે આંટી નાખી દે. કારણ કે ત્યાં એને જે જ્ઞાન છે એ અજ્ઞાનના પ્રકારનો એક ભાગ છે. પ્રકાશ થોડો અથવા ઘણો, પણ પ્રકાશની જાત એક જ, એમ જ્ઞાનની જાત એક જ છે. અને એ સમજાવવા માટેનું બીજું વાક્ય જ્યાં વધારે ભ્રાંતિનું કારણ થાય ત્યાં કહે છે, શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. આ વાત ઉપરનું વાક્ય બે વાક્યનો એક જ પત્ર છે. પેલું વાક્ય બરોબર સમજાય, ક્યાંય ભ્રાંતિ ન થાય. અજ્ઞાનજન્ય ભ્રાંતિ શાસ્ત્રાદિકના જ્ઞાનથી પણ ઊભી થતી હોય તો ત્યાં જ્ઞાનીઓ કહે છે કે શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી, નહીં ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું. તો નિવેડો, નિવેડો એટલે શું? છુટકારો, મુક્તિ, સોલ્યુશન, ઉકેલ, આખરી ઉકેલ. એ કે છે શાસ્ત્રાદિક જ્ઞાનથી નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. ભાવનાબોધ 17 વર્ષની ઉંમરે લખાયો છે, એના ઉપોદઘાતની અંદર કૃપાળુજી કહે છે હવે નિવેડો લઈએ. નિવેડો શું લઈએ? બધા જીવને દુઃખથી મુક્તિ જોઈએ છીએ. નિવેડો શું લાવવો છે? બધા પરમાર્થનો નિવેડો શું? આ અનંત દુઃખ અનંત કાળથી જે ચાલ્યું આવે છે, પરિભ્રમણ, જન્મ જરા મૃત્યુ, એ દુઃખના મૂળ હેતુ છે. પણ એ જે દુઃખ છે એનાથી મુક્તિ જોઈએ છે. સર્વ જીવ સુખને ઈચ્છે છે. ભગવાન મહાવીરે એની આગમ માની અંદર કહ્યું છે કે બધા પ્રાણીઓ સુખને ઈચ્છે છે, દુઃખ કોઈને પ્રિય નથી, દુઃખ કોઈને પ્રિય નથી. આ એક વાત. અને કોઈને આ પ્રકારનો દુઃખ પ્રિય નથી, તો દુઃખ જેનાથી ઉત્પન્ન થાય છે, દુઃખ જેને કારણે અનુભવે છે, એવા જન્મ જરા મૃત્યુ પણ કોઈને જોઈતા નથી. માટે ભવથી મુક્તિ, માટે ભવથી મુક્તિ જોઈએ છે. જન્મ જરા મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ જોઈએ છે. ભવના પરિવર્તનમાંથી મુક્તિ જોઈએ છે. સંસારના 14 રાજલોક, 4 ગતિના પરિભ્રમણમાંથી છુટકારો જોઈએ છે. કારણ કે આ પરિભ્રમણની કોઈ પણ અવસ્થા સુખદાયી નથી. આ 4 ગતિમાં ચક્રવર્તી પદથી માંડી અને નિગોશ સુધી એ ગમે તેવા ઉત્કૃષ્ટ પર્યાયમાં જાય, એ ઇન્દ્રચંદ્ર નાગેન્દ્રનો અવતાર એને પ્રાપ્ત થાય તો પણ સંસારના પરિભ્રમણની કોઈ પણ પર્યાય, કોઈ પણ ગતિમાં એને સુખનો અનુભવ થઈ શકે એમ નથી. એકાંત સુખ, નિતાંત સુખ એ કેવળ પરિભ્રમણથી રહિત અવસ્થામાં છે. માટે નિવેડો શું લાવવાનો છે? કૃપાળુ દેવે ભાવનાબોધમાં કહ્યું કે બધા ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. નિવેડો મુક્તિનો છે. સેનાથી મુક્તિ? દુઃખથી મુક્તિ. દુઃખ જેના થકી સતત ચાલ્યા કરે છે, જીવ સાથે જોડાયેલું છે, એવા પરિભ્રમણથી મુક્તિ, જન્મ જરા અને મૃત્યુ. આ મુખ્ય કારણ છે બધા. પછી એના પેટા અનંત છે, પણ આ આનાથી મુક્તિ. સંસારનું સ્વરૂપ એ પરિભ્રમણનું સ્વરૂપ. સંસાર કોને કહેવાય? સંસરતી ઈતિ સંસાર. આ સતત એક પછી ગતિ બદલાય, યોની બદલાય, જન્મ બદલાય, મૃત્યુમાંથી ફરી બીજો જન્મ થાય, દેહ બદલાય, સંયોગો બદલાય, આ બધું બદલાયા કરે. દુઃખનું સ્વરૂપ બદલાય, દુઃખ ઊભું ને ઊભું રહે. હવે આ નિવેડો જે લાવવો છે એ નિવેડો કે છે શાસ્ત્ર જ્ઞાનથી, શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી. શાસ્ત્રાદિક એટલે આદિ વગેરે, શાસ્ત્ર આદિના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. જ્ઞાન જોશે અને એ જ્ઞાન કેવું જીવે મેળવવું પડશે? અનુભવ. અને અનુભવ, કોઈ પણ જ્ઞાન મેળવું, હવે એને જ્ઞાનના રૂપમાં મને માહિતી મળી, મને બોધ મળ્યો, મને જાણકારી મળી, મને સિદ્ધાંતો મળ્યા. આ બધા એ જુદા જુદા જ્ઞાનીઓએ પ્રકાશિત કરેલા સ્વરૂપ છે. હવે એને મારે જ્ઞાનમાં પરિવર્તિત કરવું હોય તો શું કરવું પડે? એનો અનુભવ મારે પોતે કરવો જોઈએ, અનુભૂતિના સ્તર ઉપર. એટલે કે છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધનમાં આગમ, યુક્તિ અને અનુભૂતિ. આગમ એટલે આપ્ત પુરુષ, આવા નિર્દોષ પુરુષ, 18 દોષથી રહિત પુરુષ, એવા પુરુષે પ્રકાશેલો બોધ, જેના ઉપર વિશ્વાસ રાખી શકાય એવા આપ્ત પુરુષ. અને યુક્તિ, એમણે જે કહેલો છે તે બોધને સમજવા માટે જે દ્રષ્ટિ જોઈએ, જે ગુરુગમ જોઈએ, જે પ્રકારની અનેકાંત દ્રષ્ટિ કહીએ છીએ. જૈન દર્શનમાં સ્યાદવાદ કહે છે કે વસ્તુ ધર્મ વાંચવું તો કેવી રીતે પકડવું? તો અપેક્ષાથી, એકાંતથી નહીં, અનેકાંત દ્રષ્ટિથી, વસ્તુના અનંત ધર્મને લક્ષ્યમાં રાખીને. કોઈ પણ નહીં એવો નથી કે જ્યાં બીજા નહીં વિદ્યમાન નથી. તો બીજા નહીંની સાપેક્ષતામાં જ નહીં સત્ય છે, નહીં તો નહીં ઘોર એકાંત છે. અને એકાંત જેવું કોઈ મિથ્યાત્વ નથી. આ જૈન દર્શને બધા રહસ્ય આપે છે, આ યુક્તિ છે. જો એમની અંદર બેસી જાય કે બસ નિશ્ચય નહીં જ સાચો છે, તો એના જેવું એક અજ્ઞાન નથી ભાઈ. અપેક્ષા એ સાચો છે, એનો મતલબ કે એની સચ્ચાઈ માટે બીજી સચ્ચાઈ ઉભી છે. આ સચ્ચાઈનો સ્વીકાર કર્યા વિના આ સચ્ચાઈ અનુભૂત થઈ શકે એમ નથી. ખૂબ આ વિવેક, આ યુક્તિ છે. જૈન દર્શનને સમજવા માટે, પરમાર્થ તત્વોને સમજવા માટે આ યુક્તિ છે. આશય શું છે? આશય એ છે કે વસ્તુ ધર્મ એક અપેક્ષાએ કહી શકાય છે, તો તે અપેક્ષાએ પૂર્ણપણે કહ્યો છે. એટલે કૃપાળુદેવ કહે છે એ તો સમજવા માટે કહ્યો છે, ગૂંચવાડો ઉભો કરવા માટે નહીંનું જ્ઞાન નથી. જીવ તો ઉલટાનો કે જે પ્રયોગ અવળો પડ્યો, અવળો પ્રયોગ પડ્યો, કારણ કે જીવને આગ્રહ પકડવાની બહુ અનાદિકાળથી ટેવ છે. અને એમાંય આ ઊંચું છે એવા એમના મનમાં ભાવમાં, એ કંઈ ઊંચું કે નીચું નથી, પહેલાં એ સમજી લેવું. કેટલીક વાર આપણા મગજમાં હજી આ ઊંચું નીચું એટલું બધું છે કે આના કર આ તો શ્રેષ્ઠ, આ તો ઈત, બસ આ જ ઉત્કૃષ્ટ. જ્ઞાનની અંદરના બધા જ એના જે પાસા છે એવા ઊંચ નીચનો ભેદ એ હોઈ શકે નહીં. યથા ભૂમિકા છે, જે ભૂમિકાએ જે માણસ છે તેને તે ભૂમિકાએ ઉત્કૃષ્ટ છે. ભૂમિકા ભેદે, શ્રેણી ભેદે, યોગ્યતા ભેદે, વસ્તુનું તત્વ, તત્વનું સ્વરૂપ એ સમજવું જોઈએ. પણ એક ગમ છે, ગુરુગમ, એને યુક્તિ કહે છે. આગમ, યુક્તિ અને પછી અનુભૂતિ, અનુભૂતિ ઉપર. અને આ વાતને મૂળ માર્ગના કાવ્યની અંદર કૃપાળુદેવે સરસ રીતે મૂક્યો. જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. કહ્યું ભગવંતે દર્શન તે હને રે, જેનું બીજું નામ સમકીત મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. સંકિત કોને કીધું પ્રભુએ? જે જ્ઞાને કરીને જાણ્યું અને જાણ્યા પછી એની પ્રતીત વર્તે છે શુદ્ધપણામાં. શુદ્ધપણામાં પ્રતીતિ થાય છે. કયું જ્ઞાન? કયા જ્ઞાને કરીને જાણ્યું? છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. એમ જાણે સદગુર ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. દેહ ને આત્મા જુદા છે, સદાય ઉપયોગી છે, સદાય છે, અવિનાશી છે, તો કે બધી વાત સાચી. પણ એ જ્ઞાન ક્યારે બન્યું? સદગુરુના ઉપદેશથી જ્યારે તને જાણવા મળ્યું ત્યારે. કોણ સદગુરુ? જેને આત્મજ્ઞાન છે તે. બાકી તો છાપાની પૂર્તિમાં આવે કે દેહ ને આત્મા ભિન્ન છે, આવે. પણ એની પ્રોસેસ કીધી કે આ જે સૂત્ર છે, આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત કેનાર તને સદગુરુ પાસેથી દેશના લબ્ધિ વિના સમ્યક દર્શન ન થાય. આ દેશના લબ્ધિ એટલે કેનાર પુરુષ, પ્રાપ્ત પુરુષના ઉપદેશથી એ વચન એ જ વિચારનું સ્વરૂપ બને છે, નહીં તો નથી બનતો. સાંભળ્યું તો ઘણી વાર હોય, ઘણી વાર સાંભળ્યું કે દેહ ને આત્મા ભિન્ન છે, પણ એક સદગુરુથી ઉપદેશ સાંભળ્યો. અને જે જ્ઞાને કરીને જાણ્યું રે, કયા જ્ઞાને? સદગુરુના બોધ દ્વારા, ઉપદેશ દ્વારા જે મળ્યું કે દેહ ને આત્મા ભિન્ન છે, તેને વર્તે છે શુદ્ધ પ્રતીત. કેમ કે પેલાને પ્રતીતિ છે અને એને કહ્યું. જેને પ્રતીતિ વર્તે છે એવા પુરુષના બોધથી જે જ્ઞાન જાણ્યું, એની પ્રતીતિ થઈ, એને ભગવંતે દર્શન કીધું. શું પ્રતીતિ થઈ? જ્યારે અંદર એની અનુભૂતિ કરી, ત્યારે પ્રતીતિ કરી, ત્યારે શું આવ્યું? જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. પ્રતીતિ શું આવી? દેહથી આત્મા ભિન્ન છે એમ કહ્યું, પણ પ્રતીતિ તો એમ આવી કે જાણ્યું સર્વેથી ભિન્ન અને અસંગ. આ આત્માનું સ્વરૂપ જ અસંગ છે, આ ક્યારેય કોઈથી જોડાયેલો હોઈ શકે જ નહીં. અત્યાર સુધીની જે કઈ વાત હતી એ વાતની આખી શ્રદ્ધા બદલાઈ ગઈ. આ પ્રતીતિ કોઈ અપેક્ષાએ આને સંગી માન્યો તો સંગી આ છે, કોઈ અપેક્ષાએ એને જગતની સાથે જોડાયેલો માન્યો તો મારાપણાનું આખી વાત તૂટી ગઈ. મમત્વની જાણ્યો સર્વેથી ભિન્ન, બધાયથી ભિન્ન કરી નાખો. આ પ્રતીતિ આ યુક્તિથી એને જાય, અનુભૂતિથી લીધું. અનુભવ જ્ઞાનથી નિવેડો છે. જ્ઞાનીઓએ પણ આત્માના સ્વરૂપને આ બધી જ રીતે વર્ણવ્યું, પછી કહ્યું કે હવે તું તારી અનુભૂતિમાં લે.
બીજું કહીએ કે કેટલું કર વિચાર તો પામ.
વિચાર તો જાતે જ કરવો પડે, વિચાર જીવે જ કરવો પડે. આપણા વતી કોઈ વિચાર ન કરી આપે, કોઈનો વિચાર આપણી અનુભૂતિ ન બની શકે, કોઈની અનુભૂતિ આપણે વિચારણામાં લઈએ ત્યારે આપણા વિચારમાં આવે ને આપણી અનુભૂતિ બની શકે. વિચાર જાતે કરવો પડે. આ યોગ છે, વિચાર યોગ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી આ કાળના જગતના જીવોને આપ્યો છે કે કર વિચાર તો પામ, કન્ટેમ્પ્લેટ ટુ રિયલાઇઝ ધાય સેલ્ફ. અંતર્મુખ થઈ અને નિધિ ધ્યાસન અને અનુપ્રેક્ષાની અંદર જેને ધ્યાન કહે છે, ઔષધ વિચાર ધ્યાન, એ વિચારના સત્પુરુષના આ બોધને વિચારની ધારા ઉપર લઈ અને ધ્યાનની ધારા ઉપર લઈ જા. કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું, સ્વયં જ્યોતિ છું, અનંત જ્ઞાન છું, અનંત દર્શન છું. આ ધ્યાનની ધારા ઉપર જ્યારે આવે અને જાણ્યું સર્વેથી ભિન્ન અસંગ, અનુભૂતિના સ્તર ઉપર અંતરની એ પોતાની અંતર્મુખતાની અંદર અંતરાત્મા થયેલા આત્માની સાધના પરમાત્મા સાથે અનુસંધાન કરે છે. જીવના ત્રણ પ્રકાર જ્ઞાનીઓએ કહ્યા, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. પરમાત્મા જે શુદ્ધ સ્વરૂપ પોતાનું છે તે, બહિરાત્મા ઇન્દ્રિયોથી જગત સાથે જોડાયેલો છે, મન બુદ્ધિ અને આવી ઇન્દ્રિયોથી, એ બહિરાત્માનું સ્વરૂપ છે. અંતરાત્મા ઇન્દ્રિયોના વેપારને શાંત કરીને પોતાના જ્ઞાન ગુણથી પોતાના શુદ્ધ તત્વ સાથે જોડાયેલો છે. અને તત્વ જે છે, જે જ્ઞાની વ્યક્ત કર્યું છે, એ વ્યક્તતાના આધાર ઉપર, ઓલું અવ્યક્ત તો અવ્યક્ત જ રહે છે. પણ જ્ઞાની કહે છે કે અંતરાત્મા અંતર્મુખ થઈને જ્યારે વિચાર કરે છે ત્યારે અવ્યક્ત કર્મમાં આવેલું તત્વ પણ એના અનુભવમાં આવે છે અને એને અનુભૂતિમાં વ્યક્તતા થાય છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. પરમાર્થ માર્ગના આ ભેદ અદ્ભુત છે. થોડા સૂક્ષ્મ છે પણ જ્ઞાનીએ એને સુગમ કરી આપ્યા છે. અનુભૂતિનો પ્રયોગ એ સૂક્ષ્મતાનો પ્રયોગ છે, એ જીવના પોતાના જ્ઞાન ગુણની ધારાએ ચાલવાનો પ્રયોગ છે. એને જ કૃપાળુ દેવે ધ્યાન કીધું છે. ઔષધ વિચાર ધ્યાન. આ વિચાર એ ભાષાના સ્વરૂપમાં છે, શબ્દના રૂપમાં છે આખું તત્વ. અને શબ્દ જ્યારે શબ્દ મટી અને ભાવ બની ગયો એ ધ્યાન બની ગયો. ભાવ એક હૈ સબ જ્ઞાની કો મૂર્ખ ભેદ ન પાવે, અપને સાહિબ કો પહેચાને સો જસ લીલા પાવે, અબ તો સાચો સાહિબ પાયો મેં સાચો સાહિબ પાયો. પોતાને પોતાની અનુભૂતિ ભાવધારામાં જ્યારે આવે ત્યારે થાય છે. અને આત્માનો એ પારિણામિક ભાવ છે. આત્માનું સ્વરૂપ એ ભાવ છે. સંયોગથી થતા ભાવ અવદયિક ભાવ છે. આવા વિચારથી અનુમાન તર્ક ઉપર ચાલતા ક્ષયોપશમિક ભાવ છે. પણ એ બધા ભાવથી પર થતો 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 ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ, ઔદારિક ભાવ, એમાંથી આ જીવ પારિણામિક ભાવની અંદર સ્થિત થાય છે. આ એના પોતાના ભાવ છે, એ અનુભૂતિ છે. ત્યાં પછી કોઈ સંશય નથી, ત્યાં કોઈ શંકા નથી, પોતાના સ્વરૂપ વિશે કોઈ ભ્રાંતિ નથી. સંદેહ રહિત અવસ્થા છે. કારણ કે અનુભવ જ્ઞાનની અંદર આ પ્રકાશ પૂર્ણતાએ પ્રકાશે છે. આ શુદ્ધ તત્વ છે એનો નિશ્ચય હતો અને તે તત્વ મારા હૃદયને વિશે પ્રકાશ કરો. અને એ જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે જન્મ મરણાદિ સર્વ સંયોગનો અત્યંત નિવૃત્તિ થાઓ, નિવૃત્તિ એ નિવૃત્ત થાય પછી. આ એકય પરિભ્રમણની કર્મજન્ય અવસ્થા ટકી શકતી નથી. નિવેળો અનુભવ જ્ઞાનથી છે. આ જ્યારે જન્મ જરા મૃત્યુ એ અત્યંત નિવૃત્તિ એની ક્યારે થાય? દેહાદિક સંયોગનો આત્યંતી કવિયો સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. આત્મસિદ્ધિમાં સદગુરુ શિષ્યને મોક્ષનું સ્વરૂપ સમજાવે છે કે દેહાદિકનો સંયોગ, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. વિયોગ તો ઘણી વાર કર્યો પ્રભુ, કેટલા દેહ ધારણ કર્યા, કેટલા છોડ્યા, ગણતરી થઈ શકે એમ નથી. શબ્દ કહે છે આત્યંતિક વિયોગ. એવો વિયોગ દેહનો કર કે ફરીથી દેહ ધારણ કરવો પડે નહીં. આત્યંતિક વિયોગ, જન્મ જરા મૃત્યુથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે વિતરાગ, તારા ધર્મથી મારા હૃદયમાં તારું તત્વ પ્રકાશમાન થાઓ. હું સમજતો નથી, મારી યોગ્યતા નથી, સમજાવનાર સદગુરુનો યોગ નથી, તો પણ મારો નિશ્ચય તો આ જ છે કે જીવને સંસાર રોગ મટાડવા માટે એના જેવું હિતકારી બીજું કોઈ પૂર્ણ ઔષધ નથી. આ વારંવાર ચિંતવું, આ ચિંતવન છે, આ ધ્યાનની ધારા છે. ચિંતવન છે એ વિચાર પછીની પ્રક્રિયા છે. હવે વિચારથી બધી વસ્તુ નહીં પકડાય, વિચારથી કઈ નિવેડો ન આવે. કોઈ એમ કે વિચાર 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 કર્યા કર, તો કે વિચારમાંથી અનુભૂતિમાં સરી જાય, વ્યક્તમાંથી અવ્યક્તમાં આવે, અનુભૂતિમાં આવી જાય. અનુભવ જ્ઞાનથી નિવેડો છે. બધા શબ્દો શાંત થઈ ગયા. કલ્પના ને જલ્પના અંદર શબ્દો રમ્યા કરે ત્યાં સુધી પણ હજી જલ્પનાનો યોગ ચાલુ છે. મીટે કલ્પના જલ્પના તહા માનું સુખ છાઈ. આ જલ્પના માટે આપણા મનની અંદર જ્યાં સુધી ભાષા વર્ગના આધાર ઉપર વિચારની પ્રક્રિયા છે એ પણ મટી જાય અને ભાવ જ રહી જાય કે જ્યાં શબ્દો અદ્રશ્ય થઈ જાય, વ્યક્ત ચાલ્યું જાય, અવ્યક્ત સ્થિર થઈ જાય અને અવ્યક્તની અંદર લીન થાય, અનુભવ જ્ઞાનથી નિવેળો છે. આખો પ્રયોગ, આખો પુરુષાર્થ, પરમાર્થ માર્ગની આપણા સૌની સાધના નિવેળો લેવા માટે છે. આ નિવેળો જ્ઞાનથી થશે, જ્ઞાની કહે છે અનુભવ જ્ઞાનથી થશે, શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેળો નથી. એટલે અનુભૂતિના સ્તર વિનાનું શાસ્ત્ર જ્ઞાન ગમે તેટલું ઊંચું હશે પણ નિવેળો આપી નહીં શકે, કારણ કે હજી વ્યક્તમાં રોકાયેલો છે, હજી શબ્દમાં રોકાયેલો છે. એને એનાથી પણ ઊંડાણમાં જવું પડશે અને જવું પડશે પોતાના જ્ઞાન ગુણમાં. એટલે અભિપ્રાય જે બંધાયેલો છે એ અભિપ્રાયથી પણ પર થવો જોઈએ, કે જે અભિપ્રાય એનો હોય તો એક જ હોય, બદલાતા અભિપ્રાય એ પણ હજુ અનુભવ જ્ઞાનની ઉણપ છે. થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. બહુ સરસ આ બે વાક્ય, એટલી બધી વિચારણાના સૂત્ર છે. કોઈને ઘણી વાર એમ થાય કે અમારે શું કરવું, અરે શ્રીમદ રાજચંદ્રજીનું એક વાક્ય પકડી લ્યો અને અનુપ્રેક્ષામાં જાઓ, નિધિ ધ્યાસન કરીએ, મનન અને ચિંતન કરીએ, શબ્દો ભૂલાતા જાય, ભાવ જાગૃત થતો જાય, અંતરની ધારામાં ચેતનાનો પ્રકાશ ઉલ્લસિત થતો જાય. જ્ઞાન ધારાએ ચાલતો જીવ એની મેળે અનુભૂતિ દ્વારા એનું આપોઆપ સંશય રહિત થતો જશે. નિવેડો લાવવો હોય તો નિવેડા લક્ષી પુરુષાર્થ થવો જોઈએ. નિવેડો જોઈ છે અને પુરુષાર્થ જે નિવેડા લક્ષી નથી, વિવાદ લક્ષી છે. ત્યાં સુધી આ વસ્તુના કૃપાળુદેવ કહે છે કે આવી ગુરુગમ વિના, અંતની સંત વિના અંતની વાતનો અંત પમાતો નથી. આ નિવેડો છે એ અંતની વાત છે, પરિભ્રમણનો અંત લાવવો છે, સંસારનો અંત લાવવો છે, પણ અંતની વાતનો અંત પમાતો નથી. શું કામ નથી પમાતો? સંત વિના નથી પમાતો. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. અને રત્નરાજ મહારાજ કહે છે કે અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત. એ પણ એ જ કહે છે રત્નરાજે, સદગુરુની પ્રશસ્તિ કરતા કહ્યું કે પ્રભુ તમે જે કીધું કે અનંત કાળથી હું આથડ્યો, મને પણ પ્રતીતિ છે કે અનંત કાળથી હું આથડું છું, પણ એનું કારણ પણ મને ખબર છે કે ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. મારું અનંત કાળનું પરિભ્રમણ, મને કોઈ એવા શુદ્ધ સાચા સંત હૃદયના કોઈ ગુરુ ન મળ્યા. બધા કહેવાતા તથાકથિત ગુરુઓ મળ્યા, શાસ્ત્ર જ્ઞાનના ગુરુઓ મળ્યા, પણ આવો કોઈ ગુરુ ન મળ્યો. દુષ્મ કાળે તું મળ્યો, આવા દુષ્મ કાળ કે જ્યાં પરમાર્થ, પરમાર્થની વાત, પરમાર્થના સાધનો, આ કોઈ વસ્તુ જીવને દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો કાળ, એમાં તું મળી ગયો. દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત. આવો અમને રાજ રાજેશ્વર જેવો આવો આ દુષ્મ કાળની અંદર મળ્યો. એટલે એને કહ્યું, એને ભાવ આવે છે, રાજ રાજ કો સૌ કહે બિરલા જાણે ભેદ, જે જને જાણે ભેદ તે કરશે ભવ છે. અરે રાજ રાજ તો સૌ બોલે છે, પણ કોઈ વિરલા આનો ભેદ જાણે છે કે આ ભેદી પુરુષ છે. અનંત જ્ઞાનીઓની આમ કક્ષાને મૂકી દો અને આ પુરુષને આમ સામે રાખો, પારદર્શક એક કોટીનો, કેવળ કોટીનો પુરુષ આપણી સામે, તીર્થંકર કોટીનો પુરુષ આપણી સામે આવે છે, અને વસ્તુના એવા મર્મ એવા સાદા સાદા વાક્યોમાં છે કે આ વાક્યો સાથે આ ગ્રંથોની ગમે એટલી આપણે સાધના કરીએ, પણ આ અનુભવ જ્ઞાનથી કીધેલા વચનો એ સ્વયં શાસ્ત્રરૂપ કહે છે એમની, અમારી વાણી તો આગમરૂપ છે. એવા આપણી સામે આ કાળ નિમરે, જે આનો ભેદ જાણશે એ પોતાના ભવનો છેદ કરશે. જ્ઞાનીને તો કંઈ જોઈતું નથી, આપણે આપી આપીને શું આપવાના છે. એટલે કે છે કે તમે તો કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. તમારું ઓળખાણ મને થયું, એમાં ઓળખાણ એ જ થયું કે હે ભગવાન તું કાંઈ લેવાનો નથી, તો મારે તને અર્પણ શું કરવું. અર્પણતા એક જ છે કે એને એટલી જ ઈચ્છા છે કે તું મુક્ત થઈ જા, જેમ હું મુક્ત થઈ ગયો એમ તું મુક્ત થઈ જા. નિવેડાની વાત છે, મુમુક્ષુના લક્ષ્યની અંદર આ ક્યારેય આ નિવેડો દૂર થવું જોઈએ નહીં. આ લક્ષ્ય સદાય બંધાયેલું રહેવું જોઈએ કે મારે ધર્મ કરવાનો છે, મારે આધ્યાત્મિક સાધના કરવાની છે, એ નિવેડો લાવવાનો છે. કંઈ આ બીજું કોઈ ક્વોલિફિકેશન નથી મેળવવાનું કે હું કેટલું જાણું છું, કેટલું બોલું છું, કેટલું કહી શકું છું, કેટલું કાંઈ છે. અરે પણ નિવેડો ન આવ્યો તો બધું શું કામનું. અને નિવેડો અનુભવ જ્ઞાનથી છે. એટલે વાતની છેલ્લી કસોટી સાધનાનું સ્વરૂપ અનુભવ છે, અનુભૂતિ છે. પત્રાંક 271 વવાણિયા ભાદરવા વચ્ચોત સોમવાર 1947 તે જ દિવસે આ પત્ર પાછો બીજો લખાયો છે 271 ઓમ સત. બંને પત્રના શીર્ષકમાં ઓમ સત, સત સિવાય આમ જાણી સતમાં સ્થિર થઈ ગયા છે આ પુરુષ. અને પછી એની કલમ ચાલે છે, અને આ કલમ ચાલે છે ત્યારે બધા બબે લીટીના ને ત્રણ ત્રણ લીટીના પ્રશ્નો છે, પત્રમાં જ બે લીટીથી વધારે લખાતું નથી. એવો શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું, આ શીર્ષક છે પત્રનો. શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું, એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય. તે કયો અને કેવા પ્રકારે તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. લિખિતન સતમાં અભેદ, લિખિતન સતમાં અભેદ, આ પુરુષ ઓળખાણ આપતા જાય છે. ઓમ સત, લિખિતન સતમાં અભેદ, અમારામાં અને સતમાં કોઈ ભેદ નથી. આવી અવસ્થા પ્રતિતિજન્ય અવસ્થા છે. બાહ્ય લક્ષણથી વિચાર નહીં કરવાનો, અંતરંગ દશા અંતર ચારિત્ર ગુરુરાજનું ભાંગે ભવસંતા. 254માં પણ કહ્યું છે પદાર્થનો અનિર્ણય થવાનું કારણ એ છે કે હજી જ્ઞાનીની આભ્યંતર દશાનું આપણને ઓળખાણ થયું નથી. અને કોણ ઓળખે જ્ઞાનીની, તેની અલૌકિક દશાનું પરિચય કરવો. જ્ઞાનીની અલૌકિક દશા કોણ ઓળખે, તો કે એક જ એનો કસોટી બેરોમીટર છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. બાકીની બહારની દશાના ઓળખાણની વાત બધી બાજુ ઉપર મૂકી દીધી. એક બાજુ મુમુક્ષુ, બીજી બાજુ મહાત્મા, અલૌકિક દશાવાન મહાત્મા અને આ મુમુક્ષુ જેને નિવેડા સિવાય બીજો કોઈ લક્ષ્ય નથી. મારે છૂટવું છે, મારે છૂટવું છે, દુઃખથી નિવૃત્ત થવું છે, પરિભ્રમણથી છૂટવું છે. આવો મુમુક્ષુ જગતની મોહાશક્તિથી જે મૂંઝાયો છે અને એકમાત્ર મોક્ષને વિશે જ જેને પ્રયત્ન કરવો છે, એટલે નિવેડો એ જેના જીવનનું સૂત્ર છે, એને સામે મહાત્મા અલૌકિક દશાવાન છે. હવે એની બાહ્ય દશાના એકેય લક્ષણ ઉપર એનું ધ્યાન નથી, એનું ધ્યાન એક જ છે, મહાત્માના અલૌકિક સ્વરૂપને ઓળખવું છે. જ્ઞાની કે છે એને ઓળખનાર જગતમાં એક જ જાત છે અને એ મુમુક્ષુની. મુમુક્ષુ સિવાય કોઈ મહાત્માને ઓળખી શકે નહીં. જે મુમુક્ષુતા સિવાય મહાત્માને ઓળખાણની વાતો કરવા માંડ્યા છે એ ક્યાંય મહાત્માને હજી ક્યાંય ઓળખી શક્યા નથી, કેમ કે એનું સ્વરૂપ તો સતમાં અભેદ છે. એનું સ્વરૂપ સતમાં અભેદ છે. આવું અભેદ સ્વરૂપને ઓળખવું એને માટે દ્રષ્ટિમાં અભેદતા જોઈએ. આ અભેદતાની દ્રષ્ટિ મુમુક્ષુમાં આવે છે. પ્રાથમિક ભૂમિકાની અંદર, જીવની અંદર કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, આ દશાના લક્ષણ છે. સમ સંવેગ નિર્વેદ આસ્થા ને અનુકંપા આ દશાના લક્ષણ છે. આવો દશાવાન જીવ ભલે પ્રારંભિક અવસ્થામાં હોય પણ અપેક્ષાએ આ સિદ્ધ પદને પ્રાપ્ત કરવા માટેની જ્યાં સુધી એની જિજ્ઞાસાની ભૂમિકા છે ત્યાં સુધી મુમુક્ષુની ભૂમિકાને જ્ઞાનીઓએ અદ્ભુત કીધી છે. 335માં બીજા પત્રમાં પણ એ જ ઉત્તમ મુમુક્ષુ અને તેવો જ થાય છે જે જ્ઞાનીના ચરણાર્વિંદ સેવે. તો મુમુક્ષુ જ મહાત્મા થાય છે. મુમુક્ષુની ભૂમિકા જેટલી સ્પષ્ટ જેટલી શુદ્ધ તેટલા જ પ્રમાણની અંદર જીવનો પુરુષાર્થ ઉત્કૃષ્ટ પ્રકારનો થાય અને અતિ અલ્પ સમયની અંદર એ જે પુરુષની આરાધના કરતો હોય એની દશાને પામે, એની દશાને પામે. આ પરમાર્થ માર્ગના સૂત્રો છે. શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું. પુરુષોત્તમ પૂર્ણ પુરુષ, પુરુષોમાં જે ઉત્તમ છે તે કોણ? ઉત્તમ પુરુષોની અંદર ચક્રવર્તી ઉત્તમ, ઇન્દ્ર ઉત્તમ, કોણ ઉત્તમ? તો જેણે પોતાના આત્મ સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે આવા પુરુષોત્તમ. નમુત્થણમ સૂત્રની અંદર દેવોના ગુરુ શક્ર એ નમુત્થણમની અંદર કહે છે લઘુત્તમાણમ પુરુષસ્યાણમ પુરુષવર પુંડર્યાણમ પુરુષવર ગંધર્વાથણમ. આ બધાની અંદર કહે છે કે હે પ્રભુ, ઇન્દ્ર મહારાજા શક્ર પરમાત્માની જિનેશ્વરની સ્તુતિ કરતા કહે છે કે નમુત્થણમ અરિહંતાણમ આયગરાણમ સિદ્ધાણમ, નમુત્થણમ અરિહંતાણમ ભગવંતાણમ આયગરાણમ તિથૈરાણમ સમસમ બુદ્ધાણમ પુરુષોત્તમાણમ પુરુષસ્યાણમ પુરુષવર પુંડરિયાણમ પુરુષવર ગંધવાત્તિનમ લોગુત્તમાણમ લોગનાણમ. એક એક શબ્દની અંદર તમે મૂકો, એક એક વિશેષણ જુઓ અને એની પાછળ ભગવતની ભક્તિના ભાવ જુઓ. આજે તો આપણે સૂત્રને એના અર્થથી લાખો ગાવ દૂર ભાગી ગયા છે. પણ એની અંદર કહ્યું છે અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવળી પન્નતો ધમ્મો લોગુત્તમો. ઉત્તમ પુરુષની અંદર ઉત્તમ, આ અનંતી પર્યાયની અંદર આ પુરુષ પર્યાય અને એની અંદરની આ ઉત્તમ નરદેહની અંદર કે જેણે આવું પોતાનું અરિહંત પદ પ્રાપ્ત કર્યું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ ઉત્તમ. શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિને એવા આત્માઓ એવા ઉત્તમ પુરુષો, પુરુષોત્તમ પુરુષો, પુરુષોમાં જે ઉત્તમ રૂપ છે એની અનન્ય ભક્તિ. કેવી ભક્તિ કીધી? અનન્ય. એના જેવી બીજી નહીં તે અનન્ય. અનન્ય એટલે ન અન્ય તે ઇતિ અનન્ય, એના જેવી બીજી એક નહીં એવા પુરુષની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું. અવિચ્છિન્ન એમાં ક્યાંય અંતરાય આવે નહીં, એમાં ક્યાંય ખંડ પડે નહીં. અવિચ્છિન્ન ધારા, જેમ ગંગાનો પ્રવાહ અવિચ્છિન્ન રૂપની અંદર અનાદિકાળથી પડતો હોય એ ક્યાંય ખંડ ન પડે ધારામાં. ક્યાંય નાયગરાનો ધોધ છે કેટલા વર્ષથી પડે છે પણ ક્યારે ત્યાં અવરુદ્ધ એનો પ્રવાહ થતો નથી, એમ આ પ્રકારની ગંગોત્રીમાંથી ગંગાનો પ્રવાહ પણ ક્યાંય વિચ્છિન્ન સ્વરૂપને ધારણ કરતો નથી. એમ અવિચ્છિન્ન ભક્તિ, અમે તો અવિચ્છિન્ન જ્ઞાનીઓની ભક્તિમાં ગમે તેવા અમારા સંયોગો હોય પણ જ્ઞાનીની ભક્તિ અમારી અખંડ રહે, અવિચ્છિન્ન રહે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો અવરોધ અંતરાલ અવકાશ ના આવે એવી ભક્તિને અવિચ્છિન્ન ભક્તિ કહે છે. છિન્ન વિચ્છિન્ન થઈ જાય જેને કહે ને કે ચેરાઈ જાય વેરાઈ જાય વિખરાઈ જાય એવી નહીં, ઘનીભૂત એમ જ એવી જ સદા એકધારી પ્રવાહિત અખંડ પ્રવાહિત એ ભક્તિને અમે ઈચ્છીએ છીએ. આ મુમુક્ષુની પાત્રતાના બધા ગુણો છે. જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જે નિવેડો લેવો છે, તો એને પહેલા આવા પુરુષની ભક્તિમાં એ લીન રહે છે. કૃપાળુ દેવની આ અવસ્થામાં પણ કહીએ કે ક્ષણવાર પણ અમે હરિના સ્મરણથી વીત થતા નથી. અમારો દેશ હરી, અમારો કાળ હરી, અમારી જાત હરી, એક રૂપ એનો આમ હરીએ ઈચ્છેલો ક્રમ તે દોરે તેમ દોરવાઈએ છીએ. આવી આવા અવિચ્છિન્ન ભક્તિ, અનન્ય ભક્તિ, એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે. તે કયો અને કેવા પ્રકારે તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. હવે આપણે તો મુમુક્ષુઓ છીએ. જ્ઞાની કહે છે કે મુમુક્ષુ આનો વિચાર કર્યા કરે. શેનો? એટલે ટૂંકમાં શેનો વિચાર કરવો એ તો મળે, કરતા તો નથી હવે આપણે, પણ શેનો કરવો એ તો ખબર પડે. એટલે કહે છે કે એવો એક જ પદાર્થ. હવે જુઓ આપણી પુરુષાર્થની ધારાને કેવી કેન્દ્રીભૂત બનાવે છે કે એક જ પદાર્થનો પરિચય કરતો કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય. એવો એક જ પદાર્થનો પરિચય કરવો કે જેથી અનંત પદાર્થનો પરિચય નિવૃત્ત થાય. આપણે તો અનંત પદાર્થનો પરિચય, અનંત પ્રકારનો પરિચય વૃદ્ધિગત કરીએ છીએ, નિવૃત્ત નથી કરતા. વી એનરીચ અવર સેલ્ફ એમ આપણે કહીએ છીએ. આમ તો વી આર પુઅરિંગ, વી આર નોટ એનરીચિંગ. આપણે એમ માનીએ છીએ કે જગતનું બધું જ્ઞાન હું લઉં છું, પરિચય મને ઘણો, જગતના પદાર્થનો પરિચય, લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપણી પાસે હોય. અને આજે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, એટલે લેટેસ્ટ અપડેટિંગ. આ અપડેટિંગ આપણી કે છે કે જગતના અનંત પ્રકારના પરિચય આપણે સતત એના કોન્ટેક્ટમાં છીએ અને વધારતા જઈએ છીએ. જ્ઞાની એમ કે છે કે અનંતનો પરિચય નિવૃત્ત કરવા માટે એક જ પદાર્થનો પરિચય કર કે જેથી આ બધો નિવૃત્ત થઈ જાય. કરવાની જરૂર જ પછી ભાષે નહીં. તો એવો પદાર્થ, એ કયો પદાર્થ? ભગવાન મહાવીરના બોધને વચરામૃતની અંદર પેલા પાને મૂકી દીધું છે. નિર્ગ્રંથ પ્રવચનનું સૂત્ર, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. એકમ જાણાઈ સર્વમ જાણાઈ, આ વાત મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પ્રખર વેદાંતિ વિદ્વાન પુરુષને મુરબ્બી પોતાના કૃપાળુ દેવે 21 વર્ષની ઉંમરે લખ્યું કે મહાવીરના બોધની શરૂઆત આ વાક્યથી થાય છે. અને મને મહાવીરના વચનમાં વિશ્વાસ છે. મને આ મત કે તે મતની કોઈ પરવા નથી. જુઓ તો ખરા, 21 વર્ષનો નવજુવાન એક એવો પ્રકાંડ પંડિત સાથે પણ કેટલા વિનયથી વાતની સ્પષ્ટતા અને દ્રઢતા જુઓ એની. અને એની શરૂઆતની અંદર હરિભદ્ર સૂરીના શ્લોકથી કરે કે પક્ષપાતે નમે વીરો કપિલા દિશ્યુ ન દ્વેષ, મને કોઈ કપિલ કે ઋષિઓ સાથે કોઈ દ્વેષ નથી અને વીર ભગવાન સાથે કોઈ પક્ષપાત નથી. બોલો. અને છતાંય મહાવીરના વચનમાં મને પૂરો વિશ્વાસ છે, કઈ પક્ષપાતને કારણે નથી. આ કોઈ શૈલી જુઓ, એની ચમત્કૃતિ જુઓ. અને કે છે મારા અલ્પમતીથી હું તમને કહું છું, કારણ કે રાગ દ્વેષ રહિત થયા વિના મોક્ષ થઈ શકે. કેટલી વાતને અહીંયા એ વાત મૂકે છે કે એક જ પદાર્થનો પરિચય મુમુક્ષુએ કરવાનો છે. આખું જૈન દર્શન, આખી આગમ વાણી એ કહે છે કે એકનો પરિચય કરો, કારણ કે આત્મા એ અનંત ગુણનો, અનંત જ્ઞાનનો પિંડ છે. સર્વજ્ઞતા આપણે ત્યાં સમજાવી છે કે એકવાર સર્વજ્ઞતા આત્માની આવું નિરાવરણ જ્ઞાન, કેવળ જ્ઞાન ઉપલબ્ધ થયા પછી જગતનો કોઈ પદાર્થ કે એની કોઈ પર્યાય એનાથી અજ્ઞાત રહી શકતી નથી. આપણે અનંત પદાર્થનો પરિચય કેળવવો પડે, મેળવવો પડે, એને માટે પુરુષાર્થ કરવો પડે. અને અમુકનો પરિચય લેવા જાય તો જૂનો પરિચય ભાગી જાય. આ ભવની અંદર જેટલું જ્ઞાન લીધું અને ગયા ભવમાં જેટલું લીધું તે તો બધું પાછું શૂન્ય, વાત પૂરી થઈ ગઈ. ઓલી સાપ સીડીની રમત આવે ને કે પાસા ગમે એટલા નાખે પણ સાપના મોઢા અગર આવે તો પાછો પૂંછડીએ વયો જાય, એમ એક જન્મમાં ગમે તેટલું આવે પણ મૃત્યુના મોઢા આગળ પાછો પહોંચે એટલે પાછો ફરીથી પૂછડીએ વયો જાય. એમ કેટલી વાર પૂછડીએ ગયા અને કેટલી વાર અઠાણું સુધી પહોંચ્યા? તો કે દરેક વખતે અઠાણું સુધી પહોંચ્યા. દુનિયા આખી જય જયકાર કર્યો કે આના જેવું જ્ઞાન કોઈને નહીં. કોઈ વાર ગણિત જ્ઞાનનો હું હોશિયાર થયો, કોઈ વાર વિજ્ઞાન જ્ઞાનનો હોશિયાર થયો, કોઈ વાર અંક ગણિતનો હોશિયાર થયો, કોઈ વાર ઇતિહાસનો હોશિયાર થયો, કોઈ વાર ભૂમિતિનો હોશિયાર થયો. અરે મારા બાપાને પલાખા તો એવા આવડે, ઉઠાણા પાઠ મોઢે કરે, પણ એ બાપ ગયા ને ઉઠાઈ ગયા. હવે પાછું ફરી જન્મમાં ફરી એકડો શીખવો પડે. આમ જ ચાલ્યા કરે. આ પરિચય અનંત પ્રકારનો લઈએ પણ જૂનો વિસરાતો જાય. જેને આત્મજ્ઞાન થાય, આત્મજ્ઞાનનો અંશ પણ પ્રગટે, આત્મજ્ઞાનનો અંશ પણ પ્રગટે, કે જુઓ આત્મ પ્રત્યક્ષ જ્ઞાન, જાતિ સ્મરણ જ્ઞાન કેવું થાય. શ્રીમદ રાજચંદ્ર અને ભગવાન મહાવીર, કેટલા વર્ષનો ફાંસલો? તો કે 2450 વર્ષ. કેટલા ભાવ અંદર ગયા? ઘણા ગયા. તો શું લખ્યું? કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળી આવે છે. શ્રી તીર્થંકર આમ કહેતા હતા. લ્યો, આ તો જાણે બેઠા હોય તીર્થંકરની બાજુમાં અને વાત કરે. આ કાળ અદ્રશ્ય થઈ જાય છે. ગમે તેટલો કાળ હોય એ બધો કાળ અદ્રશ્ય થઈ જાય છે. કાળના બંધન, આ કાળ તો એક સ્વરૂપ એવું છે કે માત્ર જૂના નવાને પરિવર્તિત કરી દેખાય, પણ જેને જૂનું નવું જ નથી, જે અનંતા જ્ઞાની સાથે એકરૂપ છે, એને તો કાળ જ નથી. ત્રણ કાળે પણ અમે આ દેહ ને આત્મા એક છે એવો સંબંધ માયનો નહોતો કે હવે માનસું નહીં. આવી આવી શ્રદ્ધા ઉત્પન્ન થાય તો એક વાર આત્મજ્ઞાન થાય તો અનંત પ્રકારનો પરિચય આપોઆપ આની અંદર આવીને સમાઈ જાય છે. આવું સામર્થ્ય એકને જાણવાથી સર્વને જાણ્યું છે. અને કૃપાળુ દેવે કહ્યું કે જો નહીં જાણ્યો નિજ કો તો સબ જાણ્યો સો ફોક. અને આત્માને જાણ્યા સિવાય જેટલું જાણ્યું છે તે ફોક થાય છે. અને એક આત્માને જાણતા લોકા લોકને જાણી શકાય છે. એટલે કહે છે કે એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે. પરિચય કરવો છે, કેનો કરવો છે? આ વિચાર મુમુક્ષુએ કરવાનો છે, એટલે આપણે જરા વધારે એના ઉપર કે મુમુક્ષુએ કયા પદાર્થનો પરિચય કરવા માટે થઈને સતત વિચાર કરવાનો છે? આત્માનો. હવે આત્મા બહાર છે, ક્યાંથી લાવીને પરિચય કરવો છે? કઈ ચોપડી એની લેવાની છે, કોઈ એની સિરિયલ જોવાની છે? હુ એમ આઈ, હું કોણ છું? આ શરૂઆત. હું કોણ છું? એક પદાર્થનો પરિચય કરવો છે, તે પદાર્થ ક્યાં છે, એનું એડ્રેસ ક્યાં છે, એ ક્યાંથી લાવીને મારે એનો પરિચય કરવાનો છે? બજારમાંથી લાવવાનો છે? કઈ જગ્યાએથી લાવીને મારે એનો પરિચય કરવો છે? અરે જેનો પરિચય તારે કરવાનો છે તે જ તું છો. કહસ્ત્વમ પરિચયમ દેહી. મોહમુદ્ગર ભગવાન શંકરાચાર્યજીએ આવા સૂત્ર મૂક્યા અને એમાંથી આવ્યું કે કહસ્ત્વમ, તું કોણ છું? અને એમાંથી જવાબ, અહમ બ્રહ્માસ્મિ. પેલા તો તત્વમસી, સોહમ જે તું છે તે જ હું છું. અહમ બ્રહ્માસ્મિ, હું સ્વયં બ્રહ્મ સ્વરૂપ છું. એક એક પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ મારી જે પ્રજ્ઞા છે, ચેતના છે, એ જ બ્રહ્મ છે. પણ તું તે છો, કેમ કે મારી પ્રજ્ઞા મને નથી જણાતી, પણ તારી પ્રજ્ઞાથી તો તું તે જ છો. તું તે જ છો, તત્ તે હું છું, તત્ત્વમ અસી, જે તું છે તે જ હું છું, અને અહમ બ્રહ્માસ્મિ આ પૂર્ણતા છે. હું એ જ છું, હું પણ બ્રહ્મ છું. કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે મુમુક્ષુને આ સૂત્ર આપી દીધું.
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એના વિચાર સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા.
આ બધા જ જ્ઞાનના અનુભવ, એકમાત્ર હું કોણ છું એટલું જાણ. હે મુમુક્ષુ, તું પહેલા પદનો વિચાર કર કે તું કોણ છું. એક પત્રમાં આવે 331માં પહેલા પદમાં કહે છે, હે મુમુક્ષુ તું કોણ છું, હું એમ આય, હું કોણ. બસ આ એક પદનો વિચાર કર, આ એક અસ્તિત્વનો વિચાર કર, આ એક પદાર્થનો વિચાર કર. આ અનંત પદાર્થના પરિચયની અંદર થયેલો અનંતો કાળ વ્યર્થ ગયો છે. એક પદાર્થના પરિચય કરવાથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થશે, કારણ કે અન્યનો પરિચય એની સાથે લગાવ થયો, મોહ બુદ્ધિ થઈ, આસક્તિ થઈ, મમત્વ થયું, એ પરિચય જ માને બંધનું કારણ થયું. અને આત્માનો પરિચય ન થયો એટલે મુક્તિ મારાથી દૂર રહી. એકવાર એક પદાર્થનો પરિચય કર, બીજા પરિચય વ્યર્થ થઈ જશે. એક જ પદાર્થનો પરિચય કરવો છે, અને એ પરિચય કરવાનો છે પોતાનો જ, પોતાની જાતને ઓળખવાનો કે હું કોણ છું.
રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ નો આ વચનને હૃદય લખો.
16.5 વર્ષની ઉંમરે જ્ઞાની પુકાર કરે છે. જગતના સર્વ મુમુક્ષુઓને કહે છે કે રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો. ભાઈ, બધી વસ્તુ બાજુ ઉપર મૂક, એક તારા આત્માને ઓળખ. તું કોણ છું એટલું જ જાણ. બસ આ જગતની અંદર કરવા જેવું એટલું જ છે. જાતની ઓળખ, પોતાની પહેચાન, પોતાની પ્રતીતિ પૂર્વકની પહેચાન, અનુભૂતિ પૂર્વકની પહેચાન. આ પરમ તત્વ સત, અમે સતમાં અભેદ છીએ, તમે સતમાં અભેદ થાઓ, બધી સમસ્યાનો અંત થશે, બધા શાસ્ત્રોનો નિવેડો આવી જશે, બધા જ્ઞાનનો નિચોડ આવી જશે. એકમાત્ર પોતાની જાતને ઓળખો. રે આત્મ તારો, આત્મ તારો, તારા આત્માને ઓળખી લે. પ્રયત્ન એવો કર કે બંધાયેલો છે દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. આ બધી જંજીર છે. પર પરિચય મને જંજીર રૂપ છે, પર પરિચય મને જંજીર રૂપ છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો. આ નરદેહની અંદર પુરુષોત્તમ થવા સર્જાયેલો તું, આ તારું પુરુષપણું પણ ગુમાવીને ચાલ્યો જઈશ. એક જાતને ઓળખ. આ દિવ્ય શક્તિમાન છે એને જંજીરમાંથી બહાર કાઢ. જ્ઞાની પોકારીને કહે છે કે રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર શબ્દ પૈકો છે, શીઘ્ર એને ઓળખો. એક પદાર્થનો પરિચય કરવા જેવો છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે. આ સંસારથી છૂટવું એટલે અનંત પ્રકારના પરિચયથી છૂટવું. એનો પરિચય છે, એનો સંગ છે, સંગમાં બુદ્ધિ છે, આ મોહ છે, આ બંધન છે, એ આવરણ થઈને જીવને રોકી રહ્યા છે. આ બધા જ મને પ્રતિબંધરૂપ છે, બધા જ પરિચયો મારા માટે પ્રતિબંધરૂપ છે. મારે તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી અપ્રતિબંધરૂપ થવું છે. આ અપ્રતિબંધરૂપ થવું હોય તો એનો અપરિચય કરવો. જેને આત્માને ઓળખવો હોય એને આત્માના પરિચય થવું, અને જેને સંસારને તજવો હોય એને સંસારના અપરિચય થવું. 496 પદના પત્રમાં કૃપાળુ દેવે કહ્યું છે તેના અપરિચયથી. એક શબ્દ મૂક્યો છે અપરિચયથી, જરા લક્ષમાં લેજો, ફરીથી વાંચી લેજો. આ અપરિચય કરવો સંસારનો, અનંત પ્રકારના પદાર્થનો અપરિચય કરવો, તો કે છે એ અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે. તે કયો અને કેવા પ્રકારે, કેવા પ્રકારે થાય? આ ઔષધ વિચાર ધ્યાન આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને આ પ્રકારનો અનુભવ જ્ઞાન એ એક જ એનો માર્ગ છે. આગમ અને યુક્તિ એને